आचार्य जिन शासनों ने तिकरा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
समंत पद्राचार्य रचित रत्नकरंडक श्रावक आचार पर डॉक्टर हरिभाई ना प्रवचनों आज श्लोक 31 अने 32 उपर प्रवचन।
सम्यक दर्शन शुं एनी आपणे वात करी। हवे सम्यक दर्शन जे छे एनी महानता बतावनार हवे बधा पछीना श्लोको आवे छे। केम के जे कई छे महात्म्य छे सम्यक दर्शन नुं महात्म्य छे। सम्यक ज्ञान अने सम्यक चारित्र तो सम्यक दर्शन थया पछी ज आवे छे। एनी पहेला ज्ञान के चारित्र सम्यक होतुं नथी। सम्यक होतुं नथी एटले के यथार्थ होतुं नथी। तो अहीं ए वात करे छे के आ छे गाथा 31मी तेमां कहे छे के दर्शन ज्ञान चारित्र साधिमानम उपासनुते दर्शनम कर्णधारम तन्मोक्षमाग प्रचक्षते। हवे एनो अन्वय अर्थ कहे छे के सम्यक दर्शन ज्ञान अने चारित्र करता अधिक छे। सम्यक दर्शन छे ते ज्ञान अने चारित्र करता अधिक छे, उत्तम छे, उत्कृष्ट छे। तेथी सम्यक दर्शन मोक्ष मार्गनी अंदर कर्णधार कहेवाय छे। मोक्ष मार्गनी अंदर कर्णधार एटले खेवटियो, खेवटियो एटले कर्णधार एने कहेवाय छे। तो जैन दर्शन नी अंदर धर्म शू एम अगर तो मोक्ष मार्ग क्या छे तेनी वात कहेवामां जारे आवे त्यारे मोक्ष मार्ग नु लक्षण उमासाती महाराजे प्रथम ज बतायुं। पहेलू सूत्र छे तत्वार सूत्र नु पहेलू सूत्र छे सम्यक दर्शन ज्ञान चारित्राणि मोक्ष मार्ग। आ मोक्ष मार्ग छे, आ पहेलू सूत्र छे। तेमां सम्यक दर्शन प्रथम शब्द छे। मात्र दर्शन नहीं पर सम्यक यथार्थ જેમ છે તેમ। દર્શન નો અર્થ જોવું અહીંયા નથી થતો, એક શબ્દના ઘણા અર્થો થાય છે। તો દર્શનનો અર્થ અહીંયા થાય છે શ્રદ્ધા, પ્રતીતિ, રૂચિ, નિર્ણય, આ સમ્યક દર્શનનો અર્થ થાય છે। સમ્યક દર્શનનો અર્થ દર્શન એટલે જોવું, દર્શન એટલે જોવું એવો અર્થ અહીંયા નથી પણ અને હરિભદ્ર સૂરીએ આને માટે દ્રષ્ટિ શબ્દ વાપર્યો છે દર્શન માટે અને દ્રષ્ટિ શબ્દ બધા આચાર્યો વાપરે જ છે। દ્રષ્ટિ એટલે દર્શન, દ્રષ્ટિમાં આચાર્ય હરિભદ્ર સૂરીએ સમ્યક જ્ઞાન અને દર્શન એવો અર્થ પણ એમને કર્યો છે। કેમ કે જ્યાં જ્યાં સમ્યક દર્શન છે ત્યાં ત્યાં સમ્યક જ્ઞાન હોય હોય ને હોય જ। તો આચાર્ય હરિભદ્ર સૂરી એક એવા આચાર્ય છે જેમને આનો એક આખો શ્લોક એમને મૂક્યો છે। યોગ દ્રષ્ટિ સમુચ્ચયની અંદર એક શ્લોક છે, એમાં એમને દ્રષ્ટિનો અર્થ જ્ઞાન શ્રદ્ધાન કર્યો છે, જ્ઞાન શ્રદ્ધાન અર્થ કરેલો છે। અહીંયા દર્શનનો અર્થ શ્રદ્ધાન થાય છે કે તમારી શ્રદ્ધા કેવી છે। શ્રદ્ધા એટલે તમારી પ્રતીતિ કેવી છે, પ્રતીતિ એટલે તમે દર્શન કે તમને પ્રતીતિ તત્વની કેવી છે, પ્રતીતિ કોની પ્રતીતિ કરવાની છે, મોક્ષ માર્ગની અંદર પ્રતીતિ કોની કરવાની છે? ભગવાને જે તત્વ કયા એ તત્વની તમને શ્રદ્ધા કેવી છે? તત્વની તમને ખાતરી નિર્ણય કેવો છે? નિર્ણય કરવાનો છે ને? તો ભગવાને બે દ્રવ્ય જોયા, એમાં આત્માને આત્મારૂપ તમે જુઓ અને પરને પરરૂપ જુઓ, તે વખતે આપણી દ્રષ્ટિ સાચી થઈ એટલે આપણી શ્રદ્ધા સાચી, નહીતર શ્રદ્ધા ખોટી. દેહને પોતાનો જુઓ એ મિથ્યા શ્રદ્ધા છે, જૂઠી શ્રદ્ધા છે. તો સમ્યક દ્રષ્ટિને કદી દેહ પોતાનો લાગે જ નહીં, જો લાગે તો મિથ્યા દ્રષ્ટિ છે. તો જે વસ્તુ જેમ છે તેમ જોવું, યથાર્થ જોવું, એનું નામ સમ્યક. યથાર્થ એટલે જેમ છે તેમ, કેમ છે તેમ એટલે બીજા દર્શન વાળા કે અમે કહીએ છીએ યથાર્થ છે કે ના. જૈન દર્શનની અંદર જે પ્રમાણે જિનેશ્વર દેવે તત્વનું જેવું સ્વરૂપ કહ્યું છે તેવું સ્વરૂપ જેમ છે તેમ શ્રદ્ધાન કરવું, જેમ છે તેમ શ્રદ્ધાન કરવું, પ્રતીતિ કરવી. પ્રતીતિ એટલે ખાતરી કે આમ જ છે, અન્યથા નથી, આમ જ છે, એવો જે નિર્ણય એને દર્શન કહેવામાં આવે છે. દાખલા તરીકે એક માણસ હોય, આપણે ઘરે આવ્યો, નવો જ અહીંયા આવ્યો હોય કોઈ, ને આપણે ઘરે આવતો જતો હોય, પછી એ માણસ કોઈક વસ્તુ આપણાથી ચોરી જાય, આપણે પાસેથી આપણે એક વસ્તુ જોઈ લઈએ કે આમાંથી આ વસ્તુ લઈ ગયો છે, તો આપણે નક્કી થઈ ગયું કે આ માણસ ચોર છે. પછી એ જયારે જયારે આવે ત્યારે આપણે શું કરશું? શું કરીશું? એ આવશે કેમ કે તો એવો થોડો પાછો કઈ કાકો મામો થતો હોય, સગાઈમાં થયો, તો ના એને ઘરમાં આવવાની ના ના પડે, ઘરમાં આવવાની એને ના ના પડે. પણ તમે બધા, આપણે બધા કેવા સાવચેત થઈ જઈએ કે ભાઈ આવ્યો છે એટલે ત્યારે ધ્યાન રાખજો. પછી ગમે એ મીઠી વાત કરે અને ભજન ગાતો ગાતો આવ્યો હોય, ભજન ગાતો ગાતો પ્રવેશ કરતો હોય, તો પણ તમારા મનમાં એ વાત નક્કી છે. શું નક્કી? નિર્ણય શું છે કે આ માણસ ચોર છે, એટલે એવી પ્રતીતિ તમને થઈ ગઈ ને, ખાતરી થઈ ગઈ, તમે વસ્તુ જોઈ લીધી, ચોરતા તમે જોઈ લીધું. કોઈએ કીધું માટે અમે એની વાત નથી, ઓકે કીધું કે આ માણસ ચોર છે, તો તમે કહ્યું તો માણસ કહે, પણ મને એવું લાગતું નથી. પણ તમે જયારે એમ જુઓ કે આ ચોર છે, ત્યારે પછી કોઈને પૂછવા ના જાઓ કે આ ચોર છે, બીજાને માટે ખાતરી માટે ક્યાંય પૂછવા તમે જાઓ કે આ ચોર છે કે હારો છે. તમે જયારે તમારી વસ્તુ લેતા એને જોઈ લીધો ત્યારે તમે નિર્ણય કરી નાખો, પછી કોઈને પૂછવા જવું પડે કે આ ચોર છે કે નહીં? કોઈને પૂછવા જવું ન પડે. એમ જેને આત્માનું દર્શન થઈ ગયું એને પૂછવા જવું ન પડે કે હું આત્મા છું, એને કોઈને પૂછવા જવું, અનુભવ જેને થાય છે એને કોઈને પૂછવા નથી જવું પડતું કે ભાઈ મને અનુભવ થયો છે કે નથી થયો, એને પૂછવા જવું નથી પડતું કે ભગવાન મને ખરેખર અનુભવ થયો છે ના, એવું નહીં. શું? તો ખાતરી જે થવાની છે તો આવી ખાતરી, એ કેવી ખાતરી કે પછી એ વાત ફરે નહીં. જેને આત્માનું દર્શન થયું છે, પછી લાખ દલીલો કરવામાં આવે એની વિરુદ્ધની, પણ કે ભાઈ હું પોતે અનુભવ છું તેની વાત ક્યાં છે? એટલે કૃપાળુદે આ વાત કરી છે કે ભાઈ સમ્યક દર્શનની લોકો કહે છે ખબર પડે કે કેમ, ખબર કેમ ન પડે? આત્મા કે ગામ ગયો છે કેમ કે ખબર ન પડે? તમે જેવું અનુભવો છો એની કેમ ખબર ન પડે? જે માણસ સુખ અનુભવી રહ્યો છે એને ખબર ન પડે કે હું સુખ અનુભવું છું, જે માણસ દુઃખ અનુભવી રહ્યો છે એને ખબર ન પડે કે હું દુઃખ અનુભવ, કોઈને એને પૂછવા જવું પડે કે ભાઈ આ મારો પગ સોજી ગયો છે તો મને દુઃખ થતું હશે કે કેમ, પૂછવા જવું પડે? કોઈને પૂછવા જવું પડે? અનુભવી રહ્યો છે, જે અનુભવી રહ્યો છે એમાં કોઈને પૂછવા જવું ન પડે. તો દર્શન એટલે જેમ છે તેમ અનુભવવું, એમ નામ દર્શન છે. તો નહીતર તો શું થશે કે કોક માણસ આવીને એમ કહેશે કે આ માણસ ચોર છે, અને એ માણસ બહુ સારી રીતે વર્તો આવતો, ભાઈ આવો તો દેખાતો નથી, એટલે તમને શંકા થઈ એ ચોર નથી, એવી શંકા થઈ, એટલે કેવું થયું નિર્ણય? પેલા ચોર કીધો પણ તમને એમ નથી થતું કે આ ચોર, પણ લાગતો નથી એવો, તમે ભલે કીધું પણ લાગતો નથી. પણ તમે જયારે જુઓ પછી એ પેલા પૂછવા જવું પડે બીજા કોઈને. તો અહીંયા પણ એવી જે પ્રતીતિ થવી, એક વખત જે પ્રતીતિ થઈ એ થઈ, પછી કૃપાળુ દેખ છે એક વાત લખી છે કે જેને અસ્તિત્વનો પ્રતિભાસ થયો છે, પછી શું થાય છે કે પછી એની દ્રષ્ટિ એવી નજરાઈ જાય છે કે વારંવાર એ તરફ જ એની દ્રષ્ટિ જાય, તો જેને અસ્તિત્વનો પ્રતિભાસ થયો છે, અસ્તિત્વનો પ્રતિભાસ છે એ સમય દ્રષ્ટિનું કામ છે, તો જેને પોતાનું અસ્તિત્વ જોયું છે, બસ જોયું છે, જો પછીનું જીવન પરિવર્તન થઈ જાય છે, સમગ્ર જીવન પરિવર્તન થઈ જાય છે. કેમ કે એને કોઈ અદભુત વસ્તુ જોઈ લીધી, એની અદભુતતાનો કોઈ પાર નથી એવી વસ્તુ જોઈ લીધી, પછી એની દ્રષ્ટિ ત્યાં નથી, પછી એની દ્રષ્ટિ બીજે કઈ જાય નહીં.
પેલી વાત છે ને, એનું સ્વપ્ન પણ જો દર્શન થાય તેનું મન ન ચડે, બીજે ભામે
બીજે જાય નહીં, બીજે જાય નહીં. એટલે કે કૃપાદેવતા માતા એક શબ્દ સરસ લેખે છે, દ્રષ્ટિ નજરાઈ જાય છે,
બરાબર
છે, તો શબ્દ લેખાઈ જાય છે. હવે ત્યાંથી પાછી હટશે, પછી હટશે નહીં, તો એની દ્રષ્ટિ નજરાઈ જાય છે, પછી ત્યાંથી એની દ્રષ્ટિ હટે, ત્યાં ને ત્યાં, ત્યાં ને ત્યાં, ત્યાં ને ત્યાં, એની દ્રષ્ટિ ક્યાં રહે? નવો પરણેલો હોય પછી ઓફિસર ઓફિસમાં જાય, ત્યાં પણ એની દ્રષ્ટિમાં એની બહેરી જ આવે, એ વખતે એની દ્રષ્ટિ નજરાઈ ગઈ છે, પછી ભલે એ કાયમ નહીં, એ કાયમ નહીં નજરાઈ જાય છે, ફરી તો પછી કઈક વાંધો પડે પ્રોબ્લેમ, તો પછી એ દ્રષ્ટિ ફરી જાય, અહીંયા ફરતી નથી.
મેં તો ધાર્યા કરતા કઈક બીજું નીકળે કદાચ, નહીં તો એક જ.
તો અહીંયા એની દ્રષ્ટિ નજરાઈ, તો અહીંયા તો એને અદભુત વસ્તુ જોઈ હતી. ચોર હોય, ઘરમાં ચોરી કરવા આવ્યો હોય, દસ બાર આઠ દસ રૂમ હોય, પછી દસ રૂમમાંથી એક રૂમમાં એને નક્કી થઈ જાય કે ત્રીજો રૂમ અહીંયા છે, પછી નવ રૂમ પ્રત્યે એની દ્રષ્ટિ હટી ગઈ, હવે તો આ લોકો ક્યારે શું હોય અને ક્યારે હું મારું કામ કરું, એની દ્રષ્ટિ ક્યાં હોય કે આ લોકો ક્યારે શું હોય, હવે વસ્તુ તો અહીં જ પડી છે, હવે તો તિજોરી ઉઘાડવાનું જ કામ છે મારે, પછી ચાવી હાથમાં આવી જાય, તિજોરી ઉઘાડું મારું કામ થાય, પછી નવે નવ એડા પ્રત્યેની દ્રષ્ટિ થાય નહીં. એમ જેને અસ્તિત્વનું પ્રતિ સમ્યક દર્શન થતા પહેલા અસ્તિત્વનું પ્રતિભાસ થાય છે, એટલે કે દેખાય છે અસ્તિત્વ, પછી પાછું જતું રહે, કેમ કે સમ્યક દર્શન જ્યારે પૂર્ણ થાય આ તો એનો અંશ છે માત્ર, પછી ક્યારે ન જાય, પછી એનું વેદન ક્યારે ન જાય, તો સમ્યક દર્શન થાય એની પહેલા થોડા થોડા આવા કણો ભેગા કરવા પડે છે, કહ્યું ને ત્યાં વાત એવી છે, એકાએક અંતરમાંથી એવો આનંદ આવે, ખતરી થઈ જાય, પણ પછી જતો રહે, પાછો આવે, પછી તમને એમ થાય કે ના વસ્તુ તો અંદર જ છે. તું કૃપાળો દેખ છે કે બહુ સરસ વાત કરી છે કે હે જીવ તું ભ્રમામાં, તને સત્ય કહું છું, અંતરનું સુખ અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે. આટલી ચાર વાક્ય લખ્યા, અંતરનું સુખ અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે. તો આ જોવાઈ જાય છે, પછી એની દ્રષ્ટિ તે તરફ જાય છે, વારે 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 એક ને એક વાત મને કેમ કરે, જેમ બાળક હોય તો અહીંયા કોઈ વસ્તુ નવી લાવી હોય, કુકી નવી લાવી હોય, તો વારે વારે એને થાય કે એક ખાય, પછી બીજી ખાય, પછી થોડી વાર થાય થોડી ત્રીજી માગે, એની દ્રષ્ટિ ક્યાં રહી? ત્યાં ત્યાં, કેમ કે એની દ્રષ્ટિ ત્યાં જ છે, તેમ આની દ્રષ્ટિ પછી ત્યાં થાય છે. અને આખું કે સમ્યક દર્શન જેને કહે છે, સમ્યક દર્શન એટલે પોતાનો સમગ્ર સ્વરૂપનો આવિર્ભાવ એને થાય છે, પછી તો જીવનનું પરિવર્તન થઈ જાય છે. કેવી રીતે? જેમ કે ખેતર મોટું હોય, આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં રીંગણા બહુ આવે, રીંગણી આવે, અને પછી એમાં શિયાળો શિયાળામાં થાય આ પાછા, એમાં શિયાળામાં કોઈ વખતે જયારે હિમ પડે બળી જાય, ત્યારે ખેતર સવારે આમ તમે કાલે ગયા હો તો બધું આમ લીલું દેખાતું હોય, બીજે દિવસે તમે જાઓ કાળું ધબ નિર્જીવ થઈ જાય, હિમ પડી જાય. એમ જયારે જ્ઞાનીને આત્મદર્શન થાય છે ત્યારે આખું જગત જે છે એ પેલા હિમ પડેલા પાંદડા જેવું અત્યંત તુચ્છ એને દેખાય છે, ક્યાં એ રીતે એની પ્રત્યે જોવાનું મન નથી થતું. પેલો હું કે પછી ખેડૂત શું કરાતું, બધું બળી ગયું, એમ એનો સંસાર બળી જાય છે, સમગ્ર સંસાર. અને વૃત્તિ વહી નિજ ભાવમાં વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકેત. તો એની વૃત્તિ એને પ્રતીતિ થઈ ગઈ, એને અનુભવ થઈ ગયો સમ્યક દર્શન લક્ષણ. એટલા બધા શ્રીમદજી એક આ તો બધી આ બધા જે એક 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 ગાથાઓ છે તો રહસ્યથી ભરેલી વાતો છે. બધી વાતો કહી દીધી એક શ્લોકની અંદર, બધી વાતો કહી દીધી. વર્તે નિજ સ્વભાવનો અનુભવ, પોતાના સ્વભાવનો અનુભવ વર્તી રહ્યો છે એને સતત, એવી એક પળ નથી કે જે વખતે એને અનુભવ વર્તતો નથી. પ્રતીતિ હું આ જ છું, બીજું નથી, હું આત્મા જ છું, આ દેહાદિ અરે રાગાદિ ભાવ પણ મારા નથી. રાગાદિ ભાવને પણ પર પોતે જુએ છે. એટલે લક્ષપદના પત્રમાં લખ્યું છે કે ભ્રાંતિથી મને અભ્યાસ થયો હતો, પણ રાગાદિ જે ભાવ છે એ હવે તો મને સ્પષ્ટ જુદા દેખાય છે, અતિ સ્પષ્ટ જુદા દેખાય છે. કે વિચારે સ્વરૂપને જોઈ છે શુદ્ધપણું, પૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આગમિકપણું,
પ્રત્યક્ષ
સતત પ્રતિભાવ છે. અને સર્વવિભાવ ભાવ માટે જે અભ્યાસ થયો હતો તે અત્યારે પ્રત્યક્ષ અત્યંત પ્રત્યક્ષ અપરોક્ષ તેને પોતાથી ભિન્ન અનુભવ માને છે. આ મારાથી ભિન્ન જ છે એવું સ્પષ્ટ જોયે છે. કેમ? રાગાદિ ભાવ એ આત્માની પોતાની પર્યાય હોઈને બે ભાગ ત્યાં પડી જાય છે, એક પોતાનું સ્વરૂપ અને રાગાદિ ભાવ, એ બે જુએ છે. શરીરને ભિન્ન તો જયારે રાગ ભિન્ન છે માટે શરીર પણ મારાથી હું આ છું માટે શરીર ભિન્ન છે એમ થાય છે. શરીરને ભિન્ન જુએ છે એમ ખરેખર નથી હોતું, પણ સ્વભાવ એક પત્ર લખ્યો હતો કે છેલ્લા 8 દિવસ ત્યાં અમને આ શરીર અને આત્મા ભિન્ન છે એવો ભેદ સતત દેખાય છે એમ લખ્યું. તો વાત બરાબર છે, ભિન્ન દેખાય છે એટલે ખરેખર તો રાગાદી ભિન્ન દેખાય છે. શરીર જે છે એ આત્માની પર્યાયમાં નથી, શરીર તો બહાર છે તો આત્માની પર્યાયમાં ના દેખાય. આત્મા અનુભવની અંદર રાગાદી ભાવ ભિન્ન દેખાય. આ તો બધી થોડી સૂક્ષ્મ વાત કરું, થોડુંક યાદ રાખવું જેટલું રહે. તો જો રાગ ભિન્ન છે તો હું આ છું એટલે બાકી બધું ભિન્ન છે, એ ન્યાયથી એને ભિન્ન દેખાય છે. એટલે કૃપાળુ એક ઠેકાણે કહ્યું છે કે અમે તો આત્મામાં છીએ અને મન વચન કાયાના યોગો એનું કામ કરે છે, અને આ શરીર ધારી અમે છીએ કે છીએ એ તો ક્યારેક અમે સંભાળીએ ત્યારે ખબર પડે છે કે અમને આ શરીર છે એમ કીધું છે. તો એને શરીર ભિન્ન સતત દેખાતું નથી, મારે તો એ કેવું છે.
સ્વભાવમાં દેખાય છે,
પોતાનું સ્વ દેખાય છે, અને રાગ ભિન્ન
દેખાવાનો છે.
રાગ છે એ પણ જડ છે, એ પોતાનું સ્વરૂપ નથી, એટલે પોતાના સ્વરૂપથી ભિન્ન દેખાય છે. તો જ્ઞાનીને સ્વરૂપ અને રાગ એક સમયે ભિન્ન અનુભવી રહ્યા છે, બે બે વાત. પણ એ રાગ એને સ્પર્શતો નથી, એ રાગ એને સ્પર્શતો નથી, એને શરીર ભિન્ન દેખાતું નથી. કેમ? નેતૃત્વ વાત વચન ન બોલે કે અમે ક્યારેક સંભાળીએ છીએ, અમને ખબર પડશે કે અમે શરીરધારી છીએ કે કેમ. તો સતત શરીરને ભિન્ન જોઈએ છે એમ નહીં, પણ શાસ્ત્રકારને પરિભાષાની અંદર શરીર મુખ્ય વસ્તુ હોવાથી શરીર અને આત્મા ભિન્ન છે એવી વાતો મુખ્યતાથી લખાણની અંદર પોતે લખાણમાં આવે. તો આવું જે સમ્યક દર્શન છે એની પ્રતીતિ ખાતરી થઈ ગઈ એક વખત કે હું આ છું, અને ખાતરી થઈ તે વખતે શું થયું? કોઈ સામાન્ય થોડી ખાતરી છે, એ તો જાણે વીજળી પડે અને પર્વતની બે ફાટ જેમ થઈ જાય પછી ફરી સંધાય નહીં, પર્વતની ફાટ જેમ ફરી સંધાતી નથી એમ જ્ઞાનીને રાગ અને આત્મા જે અત્યારે આપણે સંધાઈ ગયા છે એ ફાટ પડ્યા પછી ભિન્ન દેખાય છે, એ ક્યારે હવે એકરૂપ થશે નહીં. છાસમાંથી માખણ કાઢી લીધા પછી એ માખણ છાસમાં નાખો તો એકમેક કોઈ દિવસ એના જેવું થાય નહીં. માખણ નીકળી ગયું એમ છાસ અને માખણ જુદું હોય છે, એ પ્રમાણે આત્મા અને રાગાદી ભાવ જ્ઞાને ભિન્ન જુએ છે. કહેવાની વાત નથી, એમ અનુભવી રહ્યા છે. અને જેટલી તીવ્ર દશા હોય તો રાગાદી એમને સ્પર્શતા પણ હોતા નથી, દેખાય પણ એમાં કઈ એમનો જે શાંતિ છે એમાં વિક્ષેપ રાગાદી ભાવ પાડી શકતા નથી. જ્ઞાની શાંતિ જયારે દશા થોડી મંદ થાય તે વખતે થોડી તો ભિન્નતા તો રહે જ, ભિન્નતા જાય. જો ભિન્નતા ગઈ સ્વ અને પરની જો ભિન્નતા જાય તો જ્ઞાન છે જ નહીં, ત્યાં અજ્ઞાન થઈ જાય છે. ત્યાં અજ્ઞાન થઈ જાય છે. સ્વત્વની ભિન્નતા તો હોય જ, પણ જયારે પોતાની દશા જોબ સમ્યક દર્શનની અંદર હંમેશા દશા છે મંદ તીવ્ર થાય છે, એવી મંદ તીવ્ર દશા વખતે કોઈ વખતે જ્ઞાનીની દશા થોડી મંદ હોય અને અહીંયા ઉદય તીવ્ર હોય તો એમ લાગે કે આ રાગાદી મારા સ્વભાવની અંદર જવાને માટે થોડા પ્રતિબંધરૂપ થાય છે, એવો ભાવ એમને લાગે. એટલે આ ન હોય તો ઠીક એવો ભાવ લાગે. સારી દશા હોય ત્યારે રાગાદી એને સ્પર્શતા નથી. કબીરજી કોઈ સરસ વાત કરી છે, હાથી ચલતા હૈ અપની ગતમે કુતર ભૂક તત્વ ભૂકને દો. અમે તો અમારા સ્વભાવમાં બેઠા જગતને જેમ કહેવું એમ કર્યા કરે, અને રાગાદી ભાવ પણ જગત છે અમને નહીં કઈ સ્પર્શતું નથી. હાથી ચલતા હૈ અપની તો આવું સ્પષ્ટ જયારે થાય છે તો એનો મહિમાનો કોઈ પાર નથી. મહિમા કોણ આપણે નથી કહેતા, નવકર મિત્ર ની વાત કરીએ છે ને, એના મહિમાનો નહીં પાર, એના મહિમાનો નહીં પાર. કોના? નવકાર મંત્રના મહિમાનો પાર નથી. તો નવકાર મંત્રમાં છે શું? પંચ પરમેશ વિશુદ્ધ સ્વરૂપ. તો શુદ્ધ સ્વરૂપના મહિમાનો કોઈ પાર નથી. શુદ્ધ સ્વરૂપના મહિમાનો કોઈ પાર નથી. મહિમા કોનો? મંત્રના અક્ષરનો મહિમા થોડો છે. નમો અરિયંતાણો અક્ષરનો મહિમા નથી, પણ એનો જે ભાવ છે શું છે? શુદ્ધાત્મ તત્વ. તો ભણો, ભલો નવકાર મંત્ર એના મહિમાનો નહીં, પણ મહિમા કોનો? એના શબ્દનો મહિમા નથી, એના અક્ષરનો મહિમા નથી, પણ શુદ્ધાત્મ તત્વનો મહિમા છે. શુદ્ધાત્મ તત્વને મારે નમસ્કાર. તો જ્ઞાની એવું શુદ્ધાત્મ તત્વ પ્રાપ્ત કર્યું છે એટલે વારંવાર એની મૃત્યુ ત્યાં નમે છે, એટલે કે એ માત્ર પોતાના સ્વરૂપને નમવા જાય છે. પોતાના સ્વરૂપને જ્ઞાની કહે છે, કૃપાળુ દેખાઈ રહ્યો છે કે અમે શું? અમે અમારા આત્માને નમસ્કાર કરીશું. અમે અમારા આત્માને અમે નમસ્કાર. નમો મુજ નમો મુજ નમો એક દેવચંદજી એક સ્તવનમાં કહ્યું છે, નમો મુજ નમો મુજ નમો, હું મને પોતાને નમું છું. કેમ કે આત્મા જેવો કોઈ દેવ નથી, એમ કૃપાળુ એક વચન લખ્યું છે. જગતની અંદર આત્મા જેવો કોઈ દેવ નથી. ભવાણીએ જાઓ તો જાઓ ત્યારે આશ્રમ ઉપર મોટું આમ લખ્યું છે, આત્મા જેવો કોઈ દેવ. આવા બધા વાક્યો વડવામાં તો ઘણા લખેલા છે. પોપટભાઈ ખૂબ વાક્યો કૃપાળુ દેવને ઘણા લખ્યા છે, એમાં એક આ વાક્ય છે, આત્મા જેવો કોઈ દેવ નથી. આત્મા જેવો કોઈ દેવ. અહીંયા વ્યવહારથી દેવ જેમ નિશ્ચય છે, હે આપ ઇન પ્રવચન સે સમજ લે જૈન દર્શન કી છાપ. આ જૈન દર્શન કહે છે, વ્યવહાર છે દેવ જેમ. અરિયંતાદી દેવ તમારે વ્યવહાર છે નિશ્ચય છે, હે આ પોતાનું સ્વરૂપ એ દેવ છે. તો એવું જે દેવ તત્વ છે એ દેવ તત્વનો જયારે જીવને અનુભવ થાય છે તે વખતે દેવ તત્વ કેવું કોણ? જેને ઐશ્વર્યનો પાર નથી, દેવના ઐશ્વર્યનો પાર નથી, એવું ઐશ્વર્ય તત્વ છે જેને ઐશ્વર્યનો પાર નથી, એવું મહત તત્વ, એવું મહત આત્મ તત્વ જયારે અનુભવમાં આવે છે જીવનનો પરિવર્તન થઈ જાય છે. એટલે પશુમાંથી દેવ બની જાય છે. પશુ હતો એમાંથી દેવ, એવું પરિવર્તન થઈ જાય છે પશુમાંથી દેવ. પણ એનો વખત માને કે ભાઈ રાજાને ગમી તે રાણી, પછી વાઘરણ હોય તો થાય, પણ રાજાને ગમી એ રાણી. એમ કે એ વાઘરણ હોય પણ એ રાજાના સંયોગમાં આવે ત્યારે એ રાણી થઈ ગઈ અને બધા એને સલામ કરતા, આખું પરિવર્તન થઈ જાય. તો જ્ઞાનીને સમગ્ર જીવનનું પરિવર્તન થઈ જાય. માટે કે નહી તૃષ્ણા જીવા તણી મરણ યોગની ક્ષોભ, મહાપાત્ર એ માર્ગના પરમયોગ જીતલોભ. આવા જ્ઞાની પુરુષ છે, હવે એને કઈ મરણનો નહીં, મરણનો ક્ષોભ નહીં. નહી તૃષ્ણા જીવા તણી મરણ યોગની ક્ષોભ, મહાપાત્ર એ માર્ગ ના પરમ યોગ જીત લોભ. તો આવા જ્ઞાની પુરુષો જેને જીવું કે મરવું સમાન થઈ જાય છે એને શું પ્રાપ્ત કર્યું છે? આપણે તો વાત એ કરીશું કે એને કંઈક પ્રાપ્ત એવું કર્યું છે સમ્યક સંદર્ભ માટે એનો મહિમા કરવા માટે. બધો મહિમા કેમ શાસ્ત્રકાર કરે છે? એક એટલો બધો મહિમા કેમ કરે છે કે એવું મહત્તત્વ એમને પ્રાપ્ત કર્યું છે કે એની આગળ જગત ની કોઈ પણ વાત મહત્વપૂર્ણ નથી. છે જ રોકા શબ્દ આદિ વિશેષ સંયમ સાધન રાગ જગત ઇષ્ટ નહીં આત્મથી મધ્ય પાત્ર મહાભાગ્ય. એને જગત આખું જગતનું રાજ આત્મથી એને ઇષ્ટ લાગતું નથી. આ તો જ્ઞાનીની વાત છે. જેટલી વાતો કરી એટલી ઓછી. શું કે જગત નહીં ઇષ્ટ આત્મથી આખું જગતનું માયને કે આત્માથી કોઈ ઇષ્ટ લાગતું નથી. તો આવું મહત્તત્વ જે આપણા બધાની અંદર છે માત્ર આપણે દ્રષ્ટિ બહાર છે એ દ્રષ્ટિ અંદર જાય તો કે તત્વ બહારથી લાવવાનું થોડું છે. તત્વ તો છે માત્ર દ્રષ્ટિ જે બહાર છે બહારથી દ્રષ્ટિ હટી જાય તો અંદર તો મહત્તત્વ પડેલું જ છે. તો મહાપુરુષો આ મહત્તત્વનો અનુભવ કરી એ અનુભવ તે સમ્યક દર્શન છે. અને એ સમ્યક દર્શન હું આ છું એવી પ્રતીતિ ખાતરી નિર્ણય કે જે નિર્ણય ત્રણ કાળમાં ત્રણ લોકમાં ફરે નહીં પછી ઉપરથી ગમે એટલા નાનીનો પરિસર પારનો એટલા પરિસરો આવે ને મોટા મોટા દેવો ચલાવવા માટે પણ એની સ્થિરતામાંથી કે એના નિર્ણયમાંથી નાની ડગતા હોતા નથી. કેમ? મેરું ચડે પણ મનરા ના ડગે. નાનીના મેરું ચડી જાય તો મનરા ના ચડે. તો એવું કાંઈક આ તો શું છે આટલી બધી મહાપુરુષો બધો વિસ્તાર કર્યો એવું કાંઈક એમને મહત્તત્વ પ્રાપ્ત કર્યું છે. તો એવું જે મહત્તત્વ એનું જે દર્શન છે એને સમ્યક દર્શન અને એ દર્શન હોય તો બાકી પછી જ્ઞાન અને ચારિત્ર એટલે ચારિત્ર એટલે સ્થિરતા ચારિત્ર રાગ દ્વેષ રહિત અવસ્થા પછી ધીરે ધીરે આના જોડે આવે. મહત્તત્વના જોરે વૃત્તિ ત્યાં ને ત્યાં વહેવાથી ધીરે 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 વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદ વાસ. ને જેમ જેમ સમ્યક દર્શન ની સ્થિરતા વિશેષ વિશેષ અનુભવ થતા વિશેષ વિશેષ સ્થિરતા થતા 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 પોતાનો ઉપયોગ વિશેષ સ્થિર આત્મામાં થતા ચારિત્ર પ્રગટ થાય છે અને ચારિત્ર પૂર્ણ યથાકાત ચરિત્ર થાય છે અને યથાકાત ચરિત્ર થતા અનંત જ્ઞાન દર્શન આદિનો પ્રાદુર્ભાવ થાય છે. તો આ નથી તો કાંઈ નથી. તો સમ્યક દર્શન છે એકડો છે એ ન હોય તો બાકી બધી ક્રિયાઓ છે એ મીંડા મીંડા હોય દસ મીંડા હોય આગળ એકડો નહીં તો મીંડાની ક્યાંય કિંમત એક આગળ કરે ને તો દસ મીંડાનો અબજ રૂપિયા થઈ જાય. મીંડાની કિંમત એકડાથી છે. એકડા મીંડા લઈ ખાવા પાંચ મીંડા લખી નાખ્યા પણ એને એકડો લખો તો લાખ થઈ ગયા. પાંચ મીંડાની કિંમત તો એમ આપું શું કે છે કે સમ્યક દર્શન વિના ચારિત્ર છે તે એકના વિનાના મીંડા જેવું છે. તો સમ્યક દર્શનની મુખ્યતા છે. એટલે સમ્યક દર્શન એટલે આ જે વાત કરી એ સમ્યક દર્શન દેવગુરુ શાસ્ત્ર ની માત્ર શ્રદ્ધા એ તો વ્યવહાર સમ્યક દર્શન છે. એ વ્યવહાર સમ્યક દર્શન એ પ્રથમ હોય એના વિના ક્યાંય આ સમ્યક દર્શન થાય નહીં. પણ માત્ર દેવગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધા એમાં પણ ઓગે ઓગે શ્રદ્ધા એ કઈ સમ્યક દર્શન બીજું છે નહીં. તો દેવગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધા શું કામ કરે છે કે આપણે ત્યાં મિથ્યાત્વના બે પ્રકાર છે ને મિથ્યાત્વ છે એના બે પ્રકાર કયા છે એક ગ્રહિત ને એક અગ્રહિત. તો જે ગ્રહિત મિથ્યાત્વ છે એ સાચા દેવગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધાથી ગ્રહિત મિથ્યાત્વ જાય. પણ અગ્રહિત મિથ્યાત્વ જે અનંત કાળથી આપણી સાથે ચાલ્યું આવે છે એ તો માત્ર આત્મદર્શનથી જાય. બીજા કોઈ પણ રીતે આત્મદર્શન વિના મિથ્યાત્વ એટલે અગ્રહિત મિથ્યાત્વ જતું નથી. તો માત્ર દેવગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધા છે એ વ્યવહાર સમ્યક દર્શન છે. એટલે દેવગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધા તો આપણે હોવી જોઈએ છે નહીં હોય નહીં પણ એટલા માત્ર થી સમ્યક દર્શન થતું એટલા માત્ર ને સમ્યક દર્શન કહેવામાં આવતું નથી. અને હવે અહીં એટલા માટે કહે છે કે એનું આ વાત એટલા માટે કરી અધિક ઉત્તમ ઉત્કૃષ્ટ કહ્યું, સમ્યક દર્શન મોક્ષ માર્ગમાં કણધાર કહેવાય છે. એ હોય તો પછી મોક્ષ માર્ગની પ્રાપ્તિ નહીં. પેલા મોક્ષ માર્ગની પ્રાપ્તિ છે ને બધી વંચના છે, બધું છેતરામણ છે, આપણે આપણી જાતની છેતરી. પછી ભલે ત્યાગ લઈ લીધો અને પંચમાવ્રત લઈ લીધા હોય એથી કોઈ કલ્યાણ થાય નહીં. આપણે પંચમાવ્રત લીધા હોય અને આ દ્રષ્ટિ રાખી અને પંચમાવ્રતનો ઉપયોગ પોતાને સમ્યક દર્શન પ્રાપ્ત કરવામાં આવે તો તેને એ ઉપયોગી થાય, એ અનુસંગિક કારણ થાય. સાક્ષાત કારણ તો છે જ નહીં, સાક્ષાત કારણ તો છે જ નહીં, અનુસંગિક સંયોગી નિમિત્ત કારણ એને થાય. તો અહીંયા એ વાત કહે છે, જેમ નાવની પ્રવૃત્તિ તેને ચલાવનાર ખેવટિયાને આધીન છે, અર્થાત નાવને સમુદ્રના અન્ય તટે લઈ જવામાં ખેવટીઓ એટલે કે એ નાવનો જે સંચાલક છે એ મુખ્ય છે, તેમ સંસાર સમુદ્રને પાર કરવામાં મોક્ષમાર્ગ રૂપી નૌકાની પ્રવૃત્તિ સમ્યક દર્શન રૂપ ખેવટિયાને આધીન છે. તેથી મોક્ષમાર્ગમાં સમ્યક દર્શન જ મુખ્ય છે, ઉત્કૃષ્ટ છે, અર્થાત જ્ઞાન અને ચારિત્રથી સમ્યક્ત્વની ઉત્તમતા છે. જ્ઞાન સમ્યક્ત્વની એમને ઉત્તમતા છે. એટલે અહીંયા થોડું વિવરણ આપ્યું છે, આ બહારથી થોડા લઈને પંડિત દોલતરામજી છેડામાં કહ્યું છે કે મોક્ષ મહેલ કી પ્રથમ સીડી યા વણ જ્ઞાન ચારિત્ર સમ્યક્ત ન લહે સો સમ્યક દર્શન ધારો ભવ્ય પવિત્ર. સમ્યક દર્શન જ મોક્ષ મહેલની પ્રથમ સીડી છે, તે વિના જ્ઞાન અને ચારિત્ર મિથ્યા છે અને તે જ્ઞાન અને ચારિત્ર સમ્યક દર્શનના સાચા મનાતા નથી. માટે હે ભવ્યો, તમે પવિત્ર સમ્યક દર્શનને ધારણ કરો. પછી કહે છે કે તીન લોક તીનુ કાળ માહી સમ્યક દર્શન સૌ સુખકારી સકલ ધર્મ કો મૂલ અહી ઇન બિના કરની દુઃખકારી. આના વિના બધી કરની દુઃખરૂપ છે. તો ત્રણ લોક અને ત્રણ કાળમાં સમ્યક દર્શન જેવી સુખકારી બીજી કોઈ વસ્તુ નથી, તે સર્વધર્મનું મૂળ છે. એના વિના ધર્મને નામે થતી બધી ક્રિયા માત્ર દુઃખકારી છે. કેમ? સંસાર નથી કપાતો, માટે સંસાર એ દુઃખ છે. પછી ચારિત્ર પાડે તો કોઈ ક્રિયા કોઈ નિષ્ફળ જાય જ નહીં. ક્રિયા જે કોઈ આપણે કરીએ, શુભ કરો અશુભ કરો કે શુદ્ધ કરો, આ ત્રણ પ્રકારની ક્રિયા છે, ચોથા કોઈ પ્રકારની ક્રિયા છે નહીં. કોઈ ક્રિયા અફળ જાય નહીં અને પ્રતિપળે આપણે ક્રિયા રીત હોઈએ નહીં. એવો એક પણ સમય નથી કે જે વખતે આપણે ક્રિયા કરતા નથી. સર્વ પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે, કઈ ને કઈ પરિણામ સહિત સર્વ પદાર્થ જોવામાં આવે છે અને કોઈ પણ ક્રિયા અફળ નથી, સર્વ ક્રિયા સફળ છે. તો શુભ હોય તો શુભનું પરિણામ શુભ મળે, અશુભનું પાપ હોય તો પાપ અને શુદ્ધનું વિતરાગ ભાવનું પરિણામ વિતરાગ ભાગ રૂપ મળે. તો જે કોઈ પણ ક્રિયા અફળ નથી, તો જેવી આપણે ક્રિયા કરીએ તો એ પ્રમાણે આપણને પુણ્ય પાપ નું બંધ પડે. અગર તો આપણે એ શુદ્ધ ભાવ હોય તો વિતરાગ ભાવથી આપણને રાગાદિ ભાવનો ત્યાગ થાય. તો આ ત્રણ પ્રકારની ક્રિયા છે. તો એની અંદર જો સમ્યક દર્શન નથી તો શુભ કે અશુભ ક્રિયા હોય, બીજી કોઈ ના હોય, સમ્ય આ દુઃખકારી શા માટે લખ્યું કે ભાઈ અમે આટલું બધું ત્યાગ કરી, આટલું બધું તપ કરી તો અમે દુઃખકારી? કે ભાઈ ત્યાગ કરો તપ કરો તો એનું ફળ મળશે, નહીં મળે એવું કઈ છે નહીં, તમને સ્વર્ગ જરૂર મળે. નિરતિચાર ચારિત્રનું ફળ ભગવાને સ્વર્ગ કહ્યું છે. ચાર ગતિમાં એની ગતિ એ પ્રમાણે ઉત્તમ થાય એટલે સ્વર્ગમાં એને ગતિ. પણ સમ્યક દર્શન ત્યાં પછી પણ સંસાર જેવું છે બધું, એટલે એમાં પડીને પાછો ક્યાં જાય? તીન ઇંચમાં અને તીન ઇંચમાં મોટો ભાગ તો એકંદરીમાં, દેવમાંથી એકંદરીમાં જવા વાળા જીવોની સંખ્યા વિશેષ હોય છે. તો એ દુઃખકારી દુઃખકારી એટલે સંસાર નો નાશ થાય તો જગતના કોઈ સુખો સુખકારી નથી. જગતના જે કઈ સુખો છે એ માત્ર પ્રતિકાર રૂપ છે, ઔષધ રૂપ છે, કોઈ સુખરૂપ નથી, પ્રતિકાર માત્ર છે. ઔષધિ જે પ્રતિકાર છે તેમ જગતના સર્વસુખો એ માત્ર દવારૂપ છે. તો દવા કઈ બધાને લેવી લેવી, કાંઈ માટે લેવાની? કોઈને ગમતી છે દવા? જેમ દવા છે તાવનો પ્રતિકાર છે, આ માત્ર પ્રતિક સાચું સુખ છે નહીં, અને દુઃખ વિના ભોગવી શકાતું કોઈ, અને એનું ફળ પશ્ચાત દુઃખ તે સુખ નહીં. એનું ફળ દુઃખ, દુઃખ ને દુઃખ જ છે. સંસારી સુખનું ફળ દુઃખ છે, અને સ્વભાવનું ઇન્દ્રિયના વિષયો છે એ સ્વભાવ સુખના ઘાતક છે. એમ કહ્યું છે કે સ્વભાવ સુખના ઘાતક છે. એટલા માટે બહુ પુણ્ય પેરા પુંજ થઈ તો એ માટું નહીં. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. શું સાચું સુખ? આ સુખ જગતનું સુખ પ્રાપ્ત કરવા જઈશ તો પેલું સાચું સુખ ટળે છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. લેશે લક્ષ્ય લહો એ તો થોડું ધ્યાન નાખો. આ સુખ પ્રાપ્ત કરવા જઈશ તો પેલું ટળી જશે. આ તો બે પ્રતિપક્ષ છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે. આમાં જઈશ તો ભાવ મરણ જ છે તારું. એટલે કે માત્ર દુઃખ છે. તો ઉખાળ ન્યાય નેત્ર ને નિહાળ રે નિહાળ તું પ્રવૃત્તિ શીઘ્ર ટાળી નિવૃત્તિ તું ઢાળ તું અનંત દુઃખ નામ સુખ ત્યાં રહી છે મિત્રતા. અનંત સુખ નામ દુઃખ પ્રેમ નહીં તે વિચિત્રતા. ઉઘાળ ન્યાય નેત્ર ને ઉઘાળ. કૃપાળુ દેવ દેખી કે વાતો આજ વાત. બીજું પણ હું જ્ઞાની વાત કરી, જો હોય વાત કરે કે બસ ઉઘાડ ન્યાય. તું તારણ તું વેકી થા, તું આ પાછળ પડ્યો છે, તને સુખની પ્રાપ્તિ થશે. આનંદ કે છે દોડત 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 જીતતી મનકી દોડ. ફાયદો આ જાય જાય જાય, પણ ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો. પણ આ જીવ ઉભો રહેવા માંગતો નથી. એને દોડમાં ચક્રાવે ચડી ગયો છે, તને એવો ચક્કર. પેલો આપણે પેલા ચકડોળમાં ફરીને પછી ઉતરીને ચકતો એમ એવો ચક્રાવે ચડી ગયો છે, પાછું વાળીને જોતો જ નથી. મુઠ્ઠી વાળીને દોડ્યો દોડ્યો દોડ્યો, હરણ્યું દોડે જ એમ મૃગજળની પાછળ. નાશ થાય ત્યાં સુધી બિચારો દોડે. એમ આપણું મનુષ્ય જીવન સમાપ્ત થાય ત્યાં સુધી જીવ વિષયને પાછળ દોડ 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 કરે, જ્યાં કશું પ્રાપ્ત થવાનું નથી ત્યાંથી દોડ કરે છે. દોડી દોડીને મનુષ્ય ભવન પૂરું કરે છે, નાશ કરે છે. જે ફરી મળવાની શક્યતા બહુ ઓછી છે એવા મનુષ્યનું ભવન. અને જ્યાંથી કાંઈ મળે રેતી રેતી પીલો ગમે એટલું પીલો તેલ નીકળે જ નહીં. જગતના કોઈ પણ પદાર્થો કદી સુખરૂપ થાય જ નહીં, થઈ શકે નહીં. એ તો ક્ષણિક આભાસ માત્ર સુખ કરી અને પછી દુઃખમાં નાખી દે છે. એટલે પરમાત્મા પ્રકાશની અંદર યોગેન્દ્ર દેવે કહ્યું છે કે હે ભોળાજીવ, તું તારી ગરદન ઉપર શા માટે કુવાળો મારે છે? તારી ગરદન ઉપર તું શા માટે કુવાળો મારે છે? તારો પોતાનો શા માટે તું નાશ કરે છે જગતના સુખો પ્રત્યે જઈને? અને તને ખબર છે આ શરીર શેમાંથી બનાવ્યું છે? એમ લખે છે કે આ જગતની અંદર જેટલી અસુચિ જેટલું દુઃખ અને જેટલું પાપ છે એમાંથી ભગવાન આ વિધાતાએ વેર લાવવા માટે તારું શરીર બનાવ્યું છે. આ યોગેન્દ્ર દેવ એમ કહે છે. યોગેન્દ્ર દેવ પરમાત્મા પ્રકાશ આ બધા કૃપાળુ દેવ કહેલા બધા ગ્રંથો છે. હું જે કઈ રેફરન્સીસ આપું છું બધા કૃપાળુ દેવ લિસ્ટ આપ્યું છે. એમાં પરમાત્મા પ્રકાશ છે લિસ્ટમાં એમના.
પરમાત્મા પ્રકાશ
તો પરમાત્મા પ્રકાશની અંદર ગાથા છે કે ભોળાજીવ, તું તારી ગરદન ઉપર કુવાળી કેમ મારે છે? તારો પોતાનો કેમ તું નાશ કરી રહ્યો છે? આ તને જે શરીર ઉપર બહુ પ્રીતિ છે એક શેમાંથી બનાવી તને ખબર છે? આ જગતમાં જેટલી અસુચિ છે, જેટલું પાપ છે અને જેટલું દુઃખ છે એમાંથી આ શરીર બનાવ્યું છે. ખાણ મળમૂત્રની રોગ જરાનું નિવાસ ધ્યામ ખાયા એવી જાણી છોડ તજમત કર સાર્થક કામ. તો આવી વાતો મહાપુરુષો આપણે જાગૃત કરવા કરી છે. પણ આ જીવે એટલો બધો પેલો દારૂ પીધો છે કે જાગતો નથી. એક વખત સાંભળીને પાછો હતો એવો ને એક વખત સાંભળી પેલો દારૂડિયો ના ઉઠ 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 ગયા પાછો એક મિનિટ થાય પાછો હતો એવો નહીં. ઉઠે જ નહીં ઉઠે જ નહીં ઉઠે જ નહીં દારૂડિયો જે છે ઉઠે જ નહીં. એમ આપણે નિસ્સો આ જગતનો ચડી ગયેલો છે કે નિસ્સુ જલ્દી ઉતરે વારંવાર. એટલા માટે સત્સંગ છે એ પ્રધાન સાધન છે. સત્સંગ વારંવાર કરીને વારંવાર આ વાત સાંભળવા મળે એને તો તો કંઈક એના અંતરની અંદર થોડી થોડી વાતો ધીરે ધીરે ઠરે, પણ આ તો સત્સંગમાં જ આવે નહીં, પછી એને પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. સત્સંગમાં આવે તો એને કંઈક આ વાતને ધીરે 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 કંઈક ઘડ બેહે એને, પણ આ તો એ સાંભળવા મળે જ નહીં. ઉપાસનાજીને ચરણ અતિશય ભક્તિ સહિત મુનિ જન સંગ રતિ અતિ, મુનિના સંઘની જેને પરમ પ્રીતિ છે, મુનિજન સંગ એવો જે જીવ છે કે મુનિજન સંગ રતિ અતિ, જેને સંગ સત્સંગની રતિ છે, પ્રેમ છે, સંયમ યોગ ઘટિત, તો આવા જીવ જે હોય તો એને શું થાય? આવો જીવ હોય એને ઉપાસના જેને ચરણની અને સંયમ યોગ ઘટિત મુનિ જંગ સંગ રતિ હતી, તો એવા જીવને પછી શું થાય? તો કે એને પ્રવચન મળે, પ્રવચન અંજન સદગુરુ કરે પામે પરમ નિધાન. આવા જીવને અંજન સદગુરુ કરે, બીજાને નહી, બીજાની વાત છે નહી, મંદ વિષયને સરળતા, મંદ વિષય સરળતા, સહાજ્ઞા સુવિચાર, કરુણા કોમળતા દિગુણ પ્રથમ ભૂમિકા થાય, આટલી ભૂમિકા હોય એને પ્રવચન અંજન સદગુરુ કરે. અને શું થાય? પ્રવચન કરે એટલે યથાર્થ સમજવું હશે તો આટલી યોગ્યતા હશે. પ્રવચન અંજન સદગુરુ કરે દેખે પરમ નિધાન, પરમ નિધાન જો, બીજો કોઈ પરમ નિધાન જોવાને તો આટલું પેલા
પ્રવચન કરે
તો ક્યારે કરે, પણ આટલું હોય તો મંદ વિષય નિસરળતા સહાજ્ઞા સુવિચાર કરુણા કોમળતા દિગુણ પ્રથમ ભૂમિકા ધાર,
પ્રથમ
ગુણ પ્રમોદ અતિશય રહે, ગુણ પ્રમોદ અતિશય એને આ વાતમાં ગુણ અને પ્રમોદ એને અતિશય, તો પ્રવચન અંજન કોણ કરે? સદગુરુ કરે. અને શું સ્વરૂપ છે, શું તત્વ છે, એ આટલી એની સાત્વિકતા ત્યારે સમજે. અને જે વખતે પ્રવચન એટલે હરિભદ્ર સૂર્ય લખ્યું છે અવંચક યોગ, કહ્યો
અવંચક
હરિભદ્ર સૂર્ય અવંચક યોગ કહી દીધો, તો આ યોગ દ્રષ્ટિ સમુચ્ચયની અંદર, આ યોગ દ્રષ્ટિ સમુચ્ચય કૃપાળુ દયાના લિસ્ટ માં છે, યોગ દ્રષ્ટિ સમુચ્ચય
એ તો ઘણી વાર રેફરન્સ, ઘણી વાર
તો એની અંદર આ વાત એમ જ કહી છે. બધે ટકા એક આટલી તૈયારી તો રહેશે, પણ અવંચક આ યોગ આટલો સદગુરુનો તને યોગ મળશે, અવંચક એનું ફળ મેળવીને નહીં રહે, મળે પણ ક્યારે? આટલી ભૂમિકા તૈયાર થઈ પછી સત્સંગ જયારે કરે તે વખતે એને પ્રવચન, એટલે પ્રવચનમાં જે કંઈ રહસ્ય કહ્યું છે એ રહસ્યને પકડવાની એનામાં ક્ષમતા આવે, અને પછી સદગુરુ એને રહસ્ય આપે. પ્રવચન અંજન કરે સદગુરુ, અનગંધી કહે છે ને, પ્રવચન અંજન સદગુરુ દેખે પછી દેખે પરમ નિધાન. એની પહેલા કયા નિધાન દેખાતું નથી, તમે આપણે શું બધો ક્રમ બતાવ્યો છે કે એટલું એટલું તો હું જોઈએ, તો પાછું અવંચક યોગ, આ યોગ અવંચક છે, પાછો પડે નહીં, પાછું નહીં પડે. તો આટલી આપણી યોગ્યતા હોય તો આપણને આ વાત સમજવાની પાત્રતા આવે, નહીતર આ વાતનું રહસ્ય સમજાય નહીં. અંતરંગ શુદ્ધિ વિના ભગવાનના વચનનું રહસ્ય સમજાતું નથી. મોક્ષમાં પ્રકાશકમાં કહ્યું, મોક્ષમાં પ્રકાશક એ કૃપાળદેવ બતાવેલો ગ્રંથ છે, એમાં નામ છે મોક્ષમાં પ્રકાશક. મોક્ષમાં પ્રકાશક કહ્યું કે ઉત્તમમાં ઉત્તર શ્રોતા કોણ છે? તો ગણધર ઉત્તર ઉત્તમ શ્રોતા છે, અને પછી મુનિ, પછી જ્ઞાની, બાકીના ઉત્તમ શ્રોતા કીધા જ નથી. તો શ્રોતાની પણ યોગ્યતા હોય, પાત્ર વિના વસ્તુ ન ટકે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સદા સેવો બ્રહ્મચર્ય મતિમાન. તો આપણે જો પાત્ર જેવું હોય એને જો સદગુરુ અંજન કરે, અંજન કરે એનું રહસ્ય આપે, એવાને અને એ જે રહસ્ય આપે એ રહસ્યનું અનુપ્રેક્ષણ કરી અને પોતાના અંતરમાં વારંવાર એનો વિચાર કરી અને પોતાના અંતરમાં ઉતર તો દેખે પરમ નિધાન, પોતાનું પરમ નિધાન એવું પોતાનું સ્વરૂપને જુએ. તો એવું જેને સ્વરૂપ જોયું છે એનો તો પછી ઓછો મહિમા હોય, તો એ મહિમા એ બતાવે છે. ભગવત કુનકુંદાચાર્ય શ્રી સમયસર ગાથા 6 માં સમ્યક દર્શનને મોક્ષ માર્ગમાં પ્રધાન કર્યું. પ્રધાન કરવા કહેવાનું કારણ એ છે કે સંસાર સમુદ્રને પાર કરવા માટે સમ્યક દર્શન રૂપી કર્ણધારને આધીન મોક્ષમાર્ગ રૂપી નૌકાની પ્રવૃત્તિ થઈ શકે છે. તે સમ્યક દર્શન રૂપી કર્ણધાર વિના મોક્ષમાર્ગ રૂપી નૌકા કેમ ચાલી શકે, ન ચાલી શકે. હવે અહીંયા આ તો ધવલનું છે, ધવલ એક બહુ મોટો આપણે ત્યાં ગ્રંથ છે, દિગંબર ગ્રંથ છે આ ધવલ. એ ધવલ છે એ ષટખંડ ગમ કરીને એક મૂળ છે આ દિગંબર ગ્રંથ. અને એ ધવલ છે એની ઉપર આ ટીકા છે ષટખંડાગમ. ષટખંડાગમ આપણે જૂનાગઢની દરેક રચના થયેલી ગિરનારમાં, અને ષટખંડની રચના થઈ તે વખતે અંકલેશ્વરની અંદર મોટો ઉત્સવ થયેલો અને એને શુદ્ધ પંચમીને દિવસે, શુદ્ધ પંચમી આપણે જે કહીએ છીએ ને, શુદ્ધ પંચમી કારસુક પાનમ પાયાના દિવસે આપણે શુદ્ધની પૂજા કરીએ છીએ. તો એ ધવલાની અંદરથી આ લીધું છે. પ્રશ્ન કર્યો છે કે ચારિત્રથી શુદ્ધ જ્ઞાનની પ્રધાનતા ક્યાં કારણથી છે? કારણ કે શુદ્ધ જ્ઞાન વિના ચારિત્રની ઉત્પત્તિ હોતી નથી, તેથી ચારિત્રની અપેક્ષા એ શુદ્ધ જ્ઞાનની પ્રધાનતા છે. એટલે જ્યાં સમ્યક દર્શન છે ત્યાં જ્ઞાન પણ, શુદ્ધ જ્ઞાન પણ સમ્યક છે. આથી સ્પષ્ટ છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં સમ્યક દર્શનની પ્રધાનતા છે. તેમ
ચારિત્રથી શુદ્ધ જ્ઞાનની પ્રધાનતા છે તેનું, એટલે સમ્યક દર્શનનું ઉત્કૃષ્ટપણું સિદ્ધ થતા તેનું કર્ણધારપણું એટલે ખેવટિયાપણું સિદ્ધ થાય છે. તો તે ઉત્કૃષ્ટતા કેવી રીતે સિદ્ધ છે તે કહે છે. એટલે હવે 32મા શ્લોકમાં મોક્ષ માર્ગમાં સમ્યક દર્શનના ઉત્કૃષ્ટપણાનું કારણ કહેવામાં આવે છે. અહીંયા આ શ્લોકમાં એના અર્થમાં એ કહ્યું કે બીજીવીના વૃક્ષની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને ફલ ઉત્પત્તિ જેમ હોતા નથી તેમ સમ્યક્ત વિના સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને ફલ ઉત્પત્તિ હોઈ શકતી નથી. બત્રીસમો શ્લોક આ પ્રમાણે છે. વિદ્યાવૃતસ્ય સંભૂતિ સ્થિતિ વૃદ્ધિ ફલો દયાહ ન સંત્યસ્તતિ સમ્યક્ત્વે વિજાભાવે તરોરી. અહીંયા 32ના શ્લોકના ભાવાર્થમાં કહેવામાં આવ્યું છે કે જેમ મૂળ કારણ બીજ, એ બીજ વિના વૃક્ષની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને ફલ ઉત્પત્તિ હોતી નથી, તેમ મોક્ષ માર્ગમાં મૂળ કારણ સમ્યક દર્શન અને એવા મૂળ કારણ સમ્યક દર્શન વિના સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની ઉત્પત્તિ, સ્થિતિ અર્થાંત પદાર્થનું યથાર્થ જ્ઞાન અને કર્મ નિજરા આદિનું કારણપણું, પદાર્થનું યથાર્થ જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન અને કર્મ નિજરા આદિનું કારણપણું એટલે સમ્યક ચારિત્ર, એમ એ સમ્યક ચારિત્રની, સમ્યક જ્ઞાનની અને સમ્યક ચારિત્રની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને ફલ ઉત્પત્તિ અર્થાત દેવોની પૂજ્યતાથી સ્વર્ગ મોક્ષ આદિની પ્રાપ્તિ હોઈ શકતા નથી. સમ્યક દર્શનથી જ જ્ઞાન અને ચારિત્ર સમ્યકપણાને પામે છે, તેથી તે ત્રણેયમાં સમ્યક દર્શન ઉત્કૃષ્ટ છે, સૌથી ઉત્તમ છે. તો અહીંયા સમ્યક દર્શન જ ઉત્કૃષ્ટ છે એમ અહીંયા જણાવવામાં આવ્યું. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રમાં સમ્યક દર્શન વિના સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર હોતા નથી, માટે સમ્યક દર્શન જ ઉત્કૃષ્ટ છે અને સૌથી ઉત્તમ છે એમ કહેવામાં આવ્યું. વિશેષમાં અહીંયા કેટલીક વાત કરી છે કે મોક્ષ માર્ગમાં સમ્યક દર્શનની પ્રધાનતા સંબંધી શ્રી અમૃતચંદ્રાચાર્યે શ્રી પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં કહ્યું છે કે એ ત્રણમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં પ્રથમ સઘળા પ્રયત્નથી સમ્યક દર્શનનો સારી રીતે આશ્રય કરવો જોઈએ, તેનો અંગીકાર કરવો જોઈએ, કારણ કે તે હોતા જ જ્ઞાન સમ્યક અને ચારિત્ર સમ્યક ચારિત્ર થાય છે. સમ્યક્ત વિના 11 અંક સુધી ભણે તો પણ તે અજ્ઞાન નામ પામે, વળી મહાવ્રત આદિકનું સાધન કરી અંતિમ ગ્રહવેક સુધીના બંધ યોગ્ય વિશુદ્ધ પરિણામ કરે તો પણ અસંયમ નામ પામે. પણ સમ્યક્ત સહિત જે કંઈ પણ જાણપણું હોય તે બધું સમ્યક જ્ઞાન નામ પામે, અને જો થોડા પણ ત્યાગરૂપ પ્રવર્તે તો સમ્યક ચારિત્ર નામ પામે. આ વાત અગાઉ આવી ગઈ છે, જેમ કે પેલું અંકનું ઉદાહરણ આપીને વાત કરવામાં આવી, તેમ અંક સહિત જો શૂન્ય હોય તો એની કિંમત છે, એ સિવાય એની કિંમત નથી. તો આ રીતે અહીંયા 32 શ્લોક સુધી સ્વાધ્યાય પૂરો થાય છે. હવે સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્ર